ઉપદેશોથી સર્વ સમાન છે અને સર્વ જીવ સમુદાય પોતાના ગુણોની અપેક્ષાએ એક છે, સમાન છે. વ્યવહારથી લોકાલોક પ્રકાશક અને નિશ્ચયથી નિત સુધાત્મ દ્રવ્યને ગ્રહણ કરનાર જે કેવળ જ્ઞાન તે જો કે વ્યવહાર નહીંથી કેવળ જ્ઞાનાવરણી કર્મથી આવરણ પામેલું છે તો પણ શુદ્ધ નિશ્ચય નહીંથી પ્રત્યેક જીવ તે કેવળ જ્ઞાનની શક્તિવાળો છે અને કર્મનો અભાવ થવાથી એ કેવળ જ્ઞાન પ્રગટે છે. અર્થાત જીવ માત્ર કેવળ જ્ઞાનની શક્તિવાળો છે, પરમાત્માને તે કેવળ જ્ઞાન પ્રગટ છે અને સંસારી જીવનમાં શક્તિરૂપે છે. વ્યવહાર નહીંથી જીવ જન્મ મરણ સહિત છે તો પણ નિશ્ચયથી જન્મ મરણ વિનાનો છે. કર્મને લીધે જન્મ મરણ છે, તેના અભાવમાં સર્વ જીવો જન્મ મરણ રહિત જ છે. સર્વ અવસ્થામાં આત્મા અસંખ્યાત પ્રદેશી છે, તે સંકોચ વિસ્તારની અપેક્ષાએ સજી પ્રમાણ છે. આ પ્રમાણે સર્વ આત્માઓ જ્ઞાન દર્શન સુખ શક્તિ આદિ ગુણોની અપેક્ષાએ એક સરખા સ્વભાવવાળા છે, તેથી પણ તેઓ એક કહેવાય છે. એમ શુદ્ધ સહજ આત્માનું સ્વરૂપ જાણી તેનું નિરંતર ધ્યાન કરવા યોગ્ય છે. સર્વ જીવોની વાત કરીએ છીએ, સર્વ જીવો જ્ઞાનમય છે એટલે બધા જીવો જ્ઞાનવાળા છે અને જન્મ મરણથી રહિત છે. અને જે પોતપોતાનો પ્રદેશોથી તે સર્વ સમાન એટલે પોતાના પ્રદેશથી તે સર્વ સમાન છે અને ગુણની અપેક્ષા એ એક છે પણ સમાન છે.
જીવનું શું સ્વરૂપ સમજાવ્યું અહીંયા? સર્વ જીવ બધી રીતે સમાન છે, જ્ઞાન અપેક્ષાએ, મુક્ત અવસ્થાએ, પ્રદેશ અપેક્ષાએ અને ગુણ અપેક્ષાએ બધા જીવો સમાન છે. માત્ર એને કર્મનું આવરણ છે એમાં ફેરફાર છે. એટલે બધા સર્વજીવો જ્ઞાનમય છે, કોઈનું જ્ઞાન ઓછું, કોઈનું વધતું, કોઈનું વિપરીત, કોઈનું શુદ્ધ એ કર્મના કારણે છે. પણ જ્ઞાનની અપેક્ષા એ તો
સમાન જ છે.
જે જ્ઞાન શુદ્ધ જીવમાં છે, જે જ્ઞાન સિદ્ધ જીવમાં છે, એ જ જ્ઞાન સર્વજીવોમાં છે. જ્ઞાન અપેક્ષાએ કોઈ જીવ ઊણો નથી, અધૂરો નથી, ઓછો નથી. માત્ર જીવને આવરણ જુદું જુદું હોઈ શકે છે. પછી બીજું કહ્યું જન્મ મરણથી મુક્ત છે. આ જન્મ મરણ બધા જીવોને છે તેનું કારણ કર્મ છે. કર્મને લીધે જન્મ મરણ છે. કર્મ ન હોય તો એ જન્મ મરણ નથી. એને જન્મ મરણ નથી, એનું સ્થિર સ્વરૂપ છે. જન્મ મરણનું સ્વરૂપ બદલાતું છે, એ સ્થિર સ્વરૂપ છે, પણ એ કર્મને લીધે છે. એમ પ્રદેશથી પણ સર્વજીવો સમાન છે, પણ કોઈ નાનો, કોઈ મોટો, કોઈ મનુષ્ય ગતિનો, કોઈ તિર્યંજ ગતિનો, કોઈ સૂક્ષ્મ, કોઈ એકેન્દ્રિય, કોઈ પંચેન્દ્રિય, આમ કેમ છે? જો પ્રદેશ સમાન હોય તો જીવ નાના મોટા કેમ જણાય છે? એના પ્રદેશોમાં વધઘટ થતી, એ સૂક્ષ્મ જંતુ હોય તો પણ એના પ્રદેશો સરખા છે અને વિરાટ પહાડના જેવો હોય તો પણ. એટલે એને સંકોચ વિસ્તારની અપેક્ષાએ જીવના પ્રદેશો શરીર પ્રમાણ થઈ જાય છે. પણ જો તત્વની અપેક્ષાએ કહીએ તો એ બધા જ જીવોના પ્રદેશો સમાન છે. જીવ જે પ્રકારનો દેહ ધારણ કરે તે પ્રકારે એના શરીરના સંકોચ વિસ્તાર થઈ જાય. સંકોચ વિસ્તાર થાય પણ પ્રદેશમાં વધઘટ ન થાય, થોડા ઓછા થઈ જાય એવું ન થાય, વજન ઓછું ઘટતું થાય. પૂતગળ છે, શરીરના પ્રદેશ નથી, વજન છે એ પૂતગળનો પિંડ છે. હવે એક લોંદો વધારે હોય કે ઓછો હોય, ઓપરેશન કરે તો કાઢી નાખે, એબોસિટી કાઢી નાખે છે ને, એબોસિટી તો પછી ફેટ કાઢે છે, તો એ શું કાઢે છે, આત્મારા પ્રદેશો નીકળે છે. પ્રદેશથી પ્રત્યેક આત્મા અસંખ્યાત પ્રદેશી છે, પણ એનો સંકોચ વિસ્તાર જે છે તે એના શરીર પ્રમાણ છે, અને શરીર એ કર્મને કારણે છે. જો કર્મ ન હોય તો એનું શરીરનું બંધારણ હોય નહીં. કર્મથી મુક્ત થયો તે શરીરથી મુક્ત થયો. દેહ મુક્ત થવું હોય તો શું કરવું, તો કે દેહને બાળી નાખવું, કાપી નાખવું, મારી નાખવું, શું કરવું? કર્મથી મુક્ત થા તો દેહથી મુક્ત જ છો. તો કેમ કે એક દેહથી તો મુક્ત થવા પ્રયત્ન કરીશ તો તરત બીજો દેહ, તો તું માનવ દેહમાંથી મુક્ત થવા પ્રયત્ન કરીશ પણ તિરેંચમાં આવેલો જઈશ, તિરેંચમાંથી ક્યાંક નારકીમાં જઈશ. દેહથી જીવ મુક્ત થઈ શકે નહીં, જ્યાં સુધી એ કર્મથી મુક્ત ન થાય ત્યાં સુધી દેહથી મુક્ત થઈ શકે, અને દેહ છે ત્યાં સુધી દુઃખથી મુક્ત થઈ શકે નહીં. એને દુઃખ જોઈતું નથી અને દેહ જોઈ છે, તો એવો દુઃખ વિનાનો દેહ હોઈ શકે ખરો? ખૂબ વિચારવું કે મારે દુઃખ જોઈતું નથી તો દુઃખનું મૂળ શું છે? દેહ છે. દેહથી મુક્ત થવું હશે તો કર્મથી મુક્ત થવું પડે, દુઃખથી મુક્ત થવું પડે થવું હશે તો દેહથી મુક્ત થવું પડશે. દેહ એ જ દુઃખની જડ છે, દુઃખનું મૂળ છે. દેહ નથી એને કોઈ પણ અપેક્ષાએ દુઃખ નથી. આપણી મુશ્કેલી ક્યાં છે? દેહ રાખવો છે ને સુખી થવું છે. દેહ રાખીને મને દુઃખ ન જોયું, મને આ ન જોયું, મને આ બહુ નડે છે, ઓ પણ આ બધાનું મૂળ હાચવીને જ બેઠો છો. એટલે એ ત્યાં કહે છે કે સંકોચ વિસ્તારની અપેક્ષા એ શરીર પ્રમાણ છે, પછી ગુણની અપેક્ષા એ બધા સરખા છે. કોઈ આત્મામાં ગુણ ઓછો છે, કોઈમાં વધારે છે, કોઈમાં 5-25 છે ને કોઈમાં અનંત છે, તો એ અનંત ઓછા હોય તો પછી કોઈ જીવ સિદ્ધ થઈ શકે ખરો? તો જીવ પૂર્ણ ન થઈ શકે તો પછી સાધના શેના માટે કરવી? પેલા તપાસ કર મારા ગુણ ઓછા છે. ગુણ ઓછા નથી પણ અવગુણ ઘણા છે. હું તો દોષ અનંત. ગુણ ઓછા નથી, બધા જ આત્માઓમાં ગુણ સમાન છે. જે બધા જ ગુણો પૂર્ણ પ્રદર્શિત થયા છે, પ્રગટ થયા છે એવા સિદ્ધ પરમાત્મા પૂર્ણ સુખી છે, બધા જ ગુણો છે, એમાં બધા જ ગુણો અહીંયા વિદ્યમાન છે, એકેય ગુણ ઓછો નથી. પરમાત્માના ગુણોથી એકેય ગુણ આ દેહમાં ઓછો નથી. અવગુણ ઘણા છે. વિપરીત અવગુણ ઘણા છે, અને એ છે જીવના દોષ, અને એ છે અજ્ઞાન, મિથ્યાત્વ, અવળી સમજ. આ જગતમાં સમજણવાળો હોય તો જીવ, અને અણસમજણવાળો હોય તો અજીવને શું? અજીવને શું? અજીવને કઈ નહીં, તો 5 દ્રવ્યો. એક જ જીવ દ્રવ્ય છે જે ચૈતન્ય છે, બાકી તો ઓલા બધા જડ છે. હવે એના તમે કયો કે એ સમજે છે નથી સમજતો ને એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો? સમજે તે જીવ, જાણે તે જીવ, જુએ તે જીવ, પરંતુ એની સમજણ ક્યારેક અવળી ચાલે છે, જ્ઞાન વિપર્ય થઈ જાય છે. એટલે એને દોષ અનંત પ્રકારના છે. દોષ પર થકી આવે, પોતામાં તો છે જ નહીં. જીવ દોષી થયો છે એ પરના સંગે દોષી થયો છે. અને પર એટલે અજીવ દ્રવ્ય. અજીવ દ્રવ્યમાં પણ પેલું કઈ આકાશ ધર્મસ્તે કાંઈ અધર્મસ્તે કાંઈ કે કાળ એને ક્યાંય એ ક્યાંય એની યારે સંબંધમાં આવતું નથી. એક આવે છે એ પુદગળ, ભૂલી જાવ પુદગળ. અને પુદગળ અનંતા અનંત છે. એ પુદગળ જડ છે પણ એને ગ્રહણ કોણ કરે? કે પુદગળે જીવને ગ્રહણ કર્યો? ગ્રહણ કરે છે પછી પોતે ગ્રહાયો છે એટલે પોતે ગ્રહણ કર્યા છે. ગ્રહણ કરનાર કોણ? જીવ વીર્ય નિસ્પૂર્ણ ગ્રહણ કરે જડ. જીવ એ જ ગ્રહણ કરે છે એટલે દોષ બંધાય છે. એ આવરણ દોષનું આવરણ, અવગુણનું આવરણ. એ અવગુણ પરના સંગ થકી થાય છે. એટલે પ્રભુએ શરૂઆત જ કરી કે પેલા સમજી લે કે હું તો ભાજન છું, અનંતનું દોષ સ્વરૂપ નથી પણ ભાજન. ભાજન એટલે શરીર, ભાજન એટલે શરીર માધ્યમ. અનંત દોષનું માધ્યમ હું છું. દોષને આવવું હોય, દોષને ઉત્પન્ન થવું હોય, દોષને રહેવું હોય તો એને હું સ્થાન આપું. રોગ ક્યાં રહે? શરીર નો હોય તો પતિ કી વાત પૂરી થઈ ગઈ. શરીર છે એ રોગનું ભાજન છે. એમ આ શરીરરૂપી દેહમાં અહમત્વ, શરીરમાં હું પણ છે એ દોષનું ભાજન છે. હું જ્યાં સુધી શરીરને હું સ્વરૂપ માનું છું ત્યાં સુધી એ દોષનું ભાજન છે. રોગને માટે શરીર એ વ્યાધિનું ભાજન છે. રોગ થાય શરીર છે, શરીર નહીં હોય તો રોગ નહીં થાય. મરી ગયા પછી શું રોગ થાય? કઈ ન થાય. બસ આશરો આપનાર જ ભયું જાય. એમ જો હું પણાની માન્યતા જીવની નીકળી જાય, આજે મિથ્યાત્વ છે, આજે અજ્ઞાન છે કે શરીર તે જ હું, નામ તે જ હું, રૂપ તે જ હું, એ એટલું બધું દ્રઢ થયું છે, એટલું બધું દ્રઢ થયું છે કે એથી કરીને થાય છે શું? તો કે શરીર સ્થૂળ છે તેમાં રોગ આવે અને આ એની ભ્રામક કલ્પનાનું અસત્યનું શરીરને હું પણ માન્યું છે એમાં દોષ આવે. દોષ આવે શું કરે? તો કે ગુણને પ્રગટ થવા દે નહીં. તું છો સર્વગુણ સંપન્ન અને છતાં પ્રત્યક્ષની અંદર અધમા ધમ અધિકો પતિત સકળ જગત. આખા જગતમાં દોષથી ભરપૂર, અવગુણોથી ભરપૂર એવો પ્રભુ હું કેમ? તો કે તું છો નહીં, તું છો નહીં, પરંતુ તે તારી માન્યતા શરીર તે હું માન્યો છું તો શરીર દોષનું ભાજન છે, રોગનું ભાજન છે. તો તું એને મારું માનીને બેઠો છો તો હવે શું થાય? સાજો એ જ થઈ શકે કે જે માને કે આ મને રોગ છે એ બહારનો છે, શરીર નહીં. હું સ્વસ્થ છું મારું સ્વરૂપ, તો રોગ જાય. રોગ જ શરીરનું સ્વરૂપ હોય તો રોગ કોઈ દી જાય ખરો? જાય. બહાર આવ્યો હોય તો જાય. આવી રીતે શુદ્ધ સહજ આત્માનું સ્વરૂપ જાણી તેનું નિરંતર ધ્યાન કરવું. કૃપાળુ દેવે એક જ લીટી લખી, સર્વ જીવ છે અને જે સમજે તે થાય, પણ સમજતો જ નથી. સમજ પીછે સબ. એટલો પુરુષાર્થ ટૂંકો છે, સાદો છે, સરળ છે, સુગમ છે કરવો હોય તો. કે બધા જ જીવો સિદ્ધ સમ છે. પરમાત્માનું ચિંતન કરીને વિચાર કર કે જેવું પરમાત્માનું સ્વરૂપ, એનું જ્ઞાન જન્મ મરણ રહિત, બધા દોષ રહિત, બધા ગુણોથી સંપન્ન એવો હું છું. પરમાત્માના શુદ્ધ સ્વરૂપમાં અને મારા અશુદ્ધ સ્વરૂપમાં કાંઈ ફેર નથી. માત્ર આ મારે મારી અશુદ્ધિ ટાળવાની છે, એને છે નહીં. એ અશુદ્ધિનું સ્વરૂપ કર્મરૂપે છે. મારામાં જ્ઞાન ઓછું છે તો જ્ઞાનાવર્ણીય કર્મ વધારે છે, કર્મ છે જ્ઞાનાવર્ણીય કર્મ છે, અને જ્ઞાન છે એ ગુણ છે. તો મને લાગે છે કે એના કરતાં મારામાં જ્ઞાન ઓછું છે, તો જ્ઞાન ઓછું નથી, કર્મનું આવરણ વધારે છે. ખ્યાલ આવે છે? આમ શુદ્ધ નહીંની સંગ્રહ નહીંથી કે છે કે બધા જીવ સમાન છે, અને એ જીવે ત્યારે એ રીતે સર્વ જીવો આ પ્રકારે સમાન છે એવી ચિંતવના કરતા. હવે ચિંતવના કોની કરવી જો સમાન થવું હોય તો? જે પૂર્ણ છે, જે શુદ્ધ છે એની કરવી. એટલે પોતાને પોતાનું શુદ્ધ સ્વરૂપ લક્ષમાં આવે. એટલે એક રીતે કહીએ તો જીનની ઉપાસના એ નિજની જ ઉપાસના છે, જીનની પૂજના એ નિજની જ પૂજના છે. જીન પદ નિજ પદ, આ બરોબર શ્રદ્ધા થાય એ જીવને પરમાત્માની ઉપાસના, એ તો એક શુદ્ધ સ્વરૂપની ઉપાસના છે. પણ એ સ્વરૂપની ઉપાસના કરનાર હું પણ એ જ સમાન છું. એ શુદ્ધ સ્વરૂપ સમાન જ છું, ઓછો પણ નહીં, વધતો પણ નહીં. જીવને પોતાને આ સ્વરૂપમાં, પર્યાયમાં, શુદ્ધ સ્વરૂપ ભાનમાં આવતું નથી. એટલે વારંવાર ચર્ચા કરે કે સાહેબ આ અમને આત્મા ઓળખાતો નથી, આત્માનું ધ્યાન થઈ શકતું નથી. કારણ કે કોઈને કોઈ પ્રકારના દોષો એટલા બધા છે, આવરણ રૂપે છે. કંઈ વાંધો નહીં જ્ઞાની કહે છે, પણ જેવો તું છું એવું એક શુદ્ધ સ્વરૂપ છે, તારા જેવું જ, બધા દોષથી રહિત, કર્મથી રહિત, એટલે એને જન્મ મરણ નથી, એને જ્ઞાનમાં કોઈ અપૂર્ણતા નથી, એની સુખની અંદર કોઈ એક અંશની ખામી નથી, અને એના પ્રદેશો પણ બધા સમાન છે. એવું સ્વરૂપ કોનું? સિદ્ધ પરમાત્મા. આ સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ છે, આ પરમાત્મા છે, આ ઈશ્વર છે, આ હરિ છે, આ હર છે, આ બ્રહ્મા છે, આ વિષ્ણુ છે, આ મહેશ છે, આ મહાદેવ છે, જે નામ દેવું હોય. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, આત્મસિદ્ધમાં કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. શુદ્ધ સ્વભાવ એને જ અમે ઈશ્વર કહીએ છીએ. અને જગતમાં જેટલા આત્માઓ પોતાના શુદ્ધ સ્વભાવને પામ્યા છે એ બધા જ આત્માઓ ઈશ્વર છે, પરમેશ્વર છે, પરમાત્મા છે, હરિ છે, હર છે, બ્રહ્મા છે, પરબ્રહ્મ છે, જે કહેવું હોય તે શબ્દથી કીધા કરો. તો જીવને માટે એક જ ઉપાય છે, પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરવા પૂર્ણ સ્વરૂપની ઉપાસના કરવી, અધૂરિયાની ન કરવી. આ લક્ષ્ય બેસવો જોઈએ. જે પરબ્રહ્મ સ્વરૂપ છે એ સદગુરુ છે, એથી ઉતરતો છે એ નથી. તો જીવે આ પ્રકારે પૂર્ણની ઉપાસના કરવી, સાધનાની શરૂઆત પૂર્ણતાના લક્ષ્યથી જ થાય. જેને અપૂર્ણતાનો લક્ષ્ય બાંધી લીધો એ પૂર્ણતા કદી પ્રાપ્ત કરી શકશે નહીં, કારણ કે એને અપૂર્ણને જ પૂર્ણ માની લીધું. આ એનો દોષ, આ દોષ છે, આ દોષપૂર્ણ સાધના છે. હવે આ બધું પકડી શકશે નહીં, પૂર્ણતા ક્યારેય મેળવી શકશે નહીં, કારણ કે એને પૂર્ણતાની કલ્પના જ ખોટી પકડી લીધી. કાચને હીરો માનીને ગળે જિંદગીભર લગાડ્યો, એના જ મમત્વમાં રહ્યો, અને છેલ્લી ઘડી એને ભાન થયું કહો જેને હું વળગી રહ્યો તો જીવનભર, એ તો હીરો નથી પણ કાચ છે. શું વળે હવે? આ જીવ એ જ રીતે પૂર્ણની લક્ષની ઉપાસના વિના અધૂરિયાઓને પકડી પકડીને આગળ ચાલવા પ્રયત્ન કરે છે. સાધનાની શરૂઆત પૂર્ણતાના લક્ષે થાય છે, થવી જોઈએ. અને પૂર્ણ કેવળ ઈશ્વર છે, પરમાત્મા છે, સિદ્ધ છે, જ્યાં એક પણ પ્રકારનો દોષ નથી, ગુણ નથી, અવગુણ નથી, અને જ્યાં કોઈ પણ પ્રકારનો અવરોધ નથી, આવરણ નથી. અને એક કરાવનાર તત્વ જગતમાં એક જ છે, એને ગમે તે નામ આપો, કર્મ. બે જ તત્વ સમજવા જોઈએ, એક જીવ અને બીજું કર્મ. જીવ બધા જ સંપૂર્ણ અને કર્મ પ્રત્યેક જીવને કર્મ જુદું, કર્મ પ્રત્યેક જીવનું જુદું. એટલે જીવને જુદી જુદી રીતે અપૂર્ણ બનાવે. જીવને અપૂર્ણ બનાવનાર રાખનાર કોઈ તત્વ હોય તો તે કર્મ, એ વ્યક્તિગત છે. અને તમામ ગુણોથી સંપૂર્ણ એવો તત્વ હોય તો જીવ, એમાં કોઈ બે જીવની અંદર પણ ન ગુણનો તફાવત, ન સુખનો તફાવત, ન ચૈતન્યનો તફાવત, ન પ્રદેશનો તફાવત. કોઈ ઊંચો નથી, નીચો નથી, નાનો નથી, મોટો નથી, બધાને પ્રદેશ સમાન જ આપ્યા છે. જીવનું બંધારણ જ એવું છે, તેના અંદર બધા પ્રદેશો છે. એટલે એને આપણે સમતા, રમતા, ઉર્ધતા શબ્દની અંદર સમતા શબ્દ બહુ સરસ આવે છે. અરે શુદ્ધ આત્મા થયા તો પણ એના પ્રદેશો એ જ છે, અને નરક નિગોદમાં રખડી રહ્યો છે એના પ્રદેશો પણ એ જ. સંકોચ વિસ્તારનો માત્ર ભેદ છે, બાકી કાંઈ ભેદ નથી. અવગાહનાનો ભેદ છે, એ સિવાય કોઈ ભેદ નથી. તો જે પ્રદેશ છે એના પ્રદેશે પ્રદેશે અનંત ગુણો છે. હવે પ્રદેશ સમાન છે તો પ્રદેશે પ્રદેશે રહેલા ગુણો સમાન છે, પણ એના પ્રદેશો નિર્મળ છે, જીવના પ્રદેશો મલિન છે. કોઈને કોઈ પ્રકારનું આવરણ, કોઈને જ્ઞાનનું આવરણ, કોઈને દર્શનનું આવરણ, કોઈને ચારિત્રનું આવરણ, કોઈને અંતરાયનું આવરણ, કોઈને આયુરૂપ આવરણ, કોઈને નામરૂપ આવરણ, કોઈને વેદનાનું આવરણ, અને કોઈને ગોત્રનું આવરણ. અનંત પ્રકારના કર્મ છે, પણ જ્ઞાનીઓએ એને આઠ પ્રકારમાં વિભાજિત કર્યા છે. આ આઠ જ નહીં, આઠની અંદર એના પેટા ગણવા જઈએ તો અનંત છે. આ બધા અનંત કર્મો એટલે અનંત પ્રકારે આ જીવને આવરણ છે. જીવ શુદ્ધ છે. તમામ જીવો આ લોકની અંદર મુક્ત થયેલા કે પરિભ્રમણ કરતા જે હોય તે, પણ છે શુદ્ધ. શક્તિની અપેક્ષાએ, સત્તાની અપેક્ષાએ, ગુણની અપેક્ષાએ પરિપૂર્ણ છે. કોઈને દુઃખી થવાનું કારણ નથી. આવી સમાનતા આવો સમાજવાદ ક્યાંય જોવા નહીં મળે. બધા સમાન. સામ્ય એ ગુણનો, જીવનો સ્વભાવ છે. સામ્ય બધા જ સમાન છે. જે સુખ અનુભવે છે સિદ્ધ પરમાત્મા, એવું જ સુખ આ જીવ અનુભવી શકે છે જો કર્મથી રહિત થાય તો. એવું જ જરાય ઓછું નહીં. જીવ સુખને ચાહે છે, સુખ મેળવવું છે, સુખ માટે પ્રયત્ન કરવો છે, પણ આ સુખનું સ્વરૂપ જાણતો નથી. આવરણ માત્ર એને કર્મનું છે. એટલી સરસ જીવની વ્યાખ્યા આપી છે અહીંયા, કે છે બધી રીતે સમાન છે. શું વિચારવું, શું કરવું અમારે, બસ આ પ્રશ્ન જ. શું કરવું એમાંથી જ નવરો નથી થતો. અને વર્ષો સુધી પણ એને શું કરવું હજી એની અંદર સ્પષ્ટતા નથી આવતું. તારે કરવાનું આ જ છે, સ્વરૂપનું ચિંતન કરો, સ્વરૂપ ભક્તિ કરો. અને સ્વરૂપ ભક્તિ ન થાય આપણને તો ઘણા આવરણ છે. તો પરમાત્મા તો શુદ્ધ છે તારી સામે, એનો વિચાર કર ને. લોકમાં બિરાજે છે ને કે લોકની બહાર છે? સિદ્ધ આત્માઓ, શુદ્ધ આત્માઓ, ઈશ્વર, પરમેશ્વર, પરમાત્મા, પરબ્રહ્મ લોકની બહાર છે કે લોકમાં છે? લોકમાં છે. તો લોકમાં બાકીના અજીવ દ્રવ્યો છે કે નહીં? કર્મો કર્મણ વર્ગણાના પૂતગળો છે કે નહીં, આ બધું જ હોવા છતાં આ બધા પરમ સુખી છે અને એને જેટલું છે સંયોગમાં એટલું મારે સંયોગમાં છે, અને હું દુઃખી દુઃખીને દુઃખી પાર વિનાનું. કારણ શું છે? એ ગ્રહણ કરતા નથી કર્મને, એ પરને પર માને છે અને સ્વને સ્વ માને. એ સ્વની અંદર જ સુખી છે, એને પોતાના સુખ માટે પરની આવશ્યકતા જણાતી નથી. એટલે પર સાથે રાગ નથી કરતા કે દ્વેષ પણ નથી કરતા. રાગ ન કરવો એનો અર્થ દ્વેષ કરવો એવું કોઈ દિવસ સમજવું મને આ નથી એટલે એના પ્રત્યે તિરસ્કાર કરવાની ક્યાંય જરૂર નથી. રાગ ન કરવો તો રાગ નહીં કરવાનો, પણ દ્વેષ કરવાની તો અનુમતિ છે જ નહીં. આવો એને સંભાવ કે છે, આત્માનો ભાવને સંભાવ. બસ એ સંભાવી છે અને હું વિષમભાવી છું. વિષમભાવ એટલે જેના ભાવમાં ચડ ઉતર થયા જ કરે છે, ગમો અણગમો, પ્રીતિ અપ્રીતિ, રતિ અરતિ, આ બધું ચાલ્યા જ કરે છે. આ ચડ ઉતર ચડ ઉતર, આને કહેવાય વિષમભાવ. અને એને કશું જ નહીં, એને કહે છે અવિષમભાવ અથવા સંભાવ. અવિષમભાવ એટલે જેમાં વિષમપણાની કોઈ સંભાવના નથી, ભાવના ચડ ઉતર થવાની, વધઘટ થવાની કોઈ સંભાવના નથી. એ અવિષમભાવના ધારક થઈ ગયા. એ શેનાથી થાય અવિષમભાવના? સમજથી. સ્વરૂપમાં તો છે જ, સમજણ નથી તો છે. પોતાના અત્યારે વિષમભાવ, એને અવિષમ બનાવવા માટે એને સમજણનો અભાવ છે. એટલે જ્ઞાની કહે છે કે છે તો સિદ્ધ સમ, પણ સમજે એ થાય. એના માટે થઈને એને કંઈ નવા પ્રદેશો લાવવાના નથી, નવા ગુણો લાવવાના નથી. કોઈ નવી વસ્તુ ઓછી છે મારામાં, એ લાવવાની છે, પૂર્તિ કરવાની છે. હે, બહાર તે કાંઈ નથી. ઘણી વાર એમ કે આપણને છે વજન ઓછું છે, તો લોકો કે હવે 2 કિલો વધારવું પડશે, તો તું સિદ્ધ છો એમાં કઈ તારે વધારવું પડશે? તું મરવા પડ્યો છો તો એ સિદ્ધ છો, તું જંતુના રૂપમાં છો તોય અને હાથી જેવો હોતોય સિદ્ધ છો. પણ એ અવસ્થાની અંદર સમજણ નથી, અને સમજણ પ્રાપ્ત થઈ શકે કરી શકાય એવી 84 લાખ જેવા યોનિની અંદર એક જ અવસ્થા. આ તમામ વિશ્વનું સ્વરૂપ સમજી શકાય, આ તમામ રહસ્યો સમજી શકાય, આ પરમાત્માનું જે જ્ઞાન છે એ જ્ઞાનને ધારણ કરી શકાય એવી એક જ અવસ્થા, એક જ અવસર, એક જ ઓપોર્ચ્યુનિટી, એક જ તક. કઈ? કેવો મનુષ્ય? સંગની, પંચેન્દ્રિય અને પર્યાપ્ત. અને હવે આથી વિશેષ કોઈ ડેવલપમેન્ટ થાય એમ, આની કોઈ નવી આવૃત્તિ હવે આવે એમ, સાધનમાં હવે કોઈ વધારો થઈ શકે એમ, સાધનામાં થઈ શકે. સાધનથી પ્રત્યેક જીવ પરિપૂર્ણ છે. 5 ઇન્દ્રિયો છે, સંગની પણું છે, વિચાર કરી શકે એવી એની ક્ષમતા છે, ઉત્કૃષ્ટ અવસ્થા, ધી ટોપ. અને પર્યાપ્તિ છે. પર્યાપ્તિ છે એટલે એકેય અંગની શક્તિમાં ઊણો નથી, અધૂરો નથી, વિકલાંગ નથી, બેરો ગોળો મૂંગો બબડો કશું જ નથી, વિચારમાં પણ મૂઢ નથી, વિચાર કરી શકે છે. આવી પર્યાપ્તિ છે. 5 ઇન્દ્રિય છે, એને આ પ્રકારનું સંગની પણું છે અને એની સાથોસાથ પર્યાપ્તિ છે, એટલે કે એને જીભ છે અને વાચા પણ છે, એનું સંજ્ઞા પણ છે અને વિચાર શક્તિ પણ છે, મન છે અને વિચારે છે. વાચા સહિત વિચાર શક્તિ જે પ્રાણીને વિશે વર્તે છે તેવો મનુષ્ય પ્રાણી કલ્યાણનો સર્વશ્રેષ્ઠ અધિકારી છે. સર્વશ્રેષ્ઠ, હવે આથી વધારે કોઈ અધિકાર જીવને પ્રાપ્ત થઈ શકે નહીં. ગમે તેટલા પુણ્ય કર તો દેવ થઈશ, પણ સંયમનો ધારક બની શકીશ નહીં. તો કોઈ વાતે અધૂરો નથી, એને સાધનની અપેક્ષાએ કોઈ વાતે આ જીવ અધૂરો નથી. તો અધૂરો કઈ અપેક્ષાએ છે? સાધનાની અપેક્ષા, સમજણની અપેક્ષાએ અધૂરો છે. એટલે સાધના એને કરતો નથી. ઘણી વાર સમજે તોય સાધના ન કરે, પ્રમાદ. પણ સાધનાની અપેક્ષાએ અધૂરો છે. આપણી સાધના ખૂટે છે અને સાધના માટે સાચી સમજણ જોઈએ, એ તો સાધના સાચી થાય નહીં ગમે તેમ કર્યા કરે. એ તો ક્રિયાકાંડ છે, વિધિ વિધાન છે, કર જેટલા કરવા એટલા. અને એ સમજણ એને સ્વાધ્યાય વિના ન આવે. સાધના સ્વાધ્યાય સત્પુરુષોના, જ્ઞાની પુરુષોના, અનુભવી પુરુષોના વચનો છે, એને યથાર્થ રીતે ગ્રહણ કરવો, વિચારવા, ગ્રહણ કરવા, યથાર્થ રીતે સમજવા, તો જ સમજણ આવે. સ્વાધ્યાય સિવાય બીજો કોઈ માર્ગ નથી. એટલે જ્ઞાનીઓએ કહ્યું કે 12 પ્રકારના તપ અમે કહીએ છીએ, પણ સ્વાધ્યાય જેવું ઉત્તમ તપ એ કંઈ નથી. સ્વાધ્યાયનો અર્થ કાનથી સાંભળવું તે નહીં. આંખથી વાંચવું તે સ્વાધ્યાય નથી. ઉપયોગથી એના આશયને ગ્રહણ કરવો, વચનના શબ્દના ઉપયોગ લગાય, ઉપયોગ પોતાનો, શબ્દ જ્ઞાનીના, બોધ જ્ઞાનીનો ઉપયોગ. આ ઉપયોગ લગાવે છે, પણ ઉપયોગ નથી લગાવતો. આંખ લગાવે છે, કાન લગાવે છે, મન લગાવે છે, અને પછી તર્ક કરે છે, પછી બુદ્ધિ લગાવે છે, કુસ્તીમાં ઉતરે છે, ચાલ્યા કરે છે અનાદિથી આવો સંઘર્ષ એનો. અને અહમ છે ત્યાં સુધી આ જ કર્યા કરશે, સ્વચ્છંદ છે ત્યાં સુધી આ જ કર્યા કરશે. જ્ઞાનીના વચનોનું અપેક્ષાએ ગ્રહણ કરવું અને એથી એ સ્વાધ્યાયના આધાર ઉપર એનું પોતાની સમજને વધારવી અને સમજથી સાધનાને શુદ્ધ કરવી, શુદ્ધ સાધનાથી પોતાનું સિદ્ધ સ્વરૂપ એને પ્રાપ્ત થઈ જશે. શું તકલીફ થઈ માર્ગમાં? તો માર્ગ તો બરોબર છે, કેટલો સરળ છે, સુગમ છે, સર્વત્ર છે, અને સર્વત્ર તેની પ્રાપ્તિ પણ હોય છે. છતાં જીવને પકડાતો માર્ગ મળતો. આગળ કોઈ પ્રશ્ન? શુદ્ધાત્માનું ધ્યાન કરવાની એ ગાથા થઈ, સાધનાનું સ્વરૂપ કેવળ શુદ્ધાત્માનું ધ્યાન કર. શુદ્ધાત્માના ધ્યાનથી જ શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ જશે, આ એનું સૂત્ર છે. આગળ ગાથા નંબર 98.
જો કે વ્યવહાર નહીંથી સંસાર અવસ્થામાં મતિ આદિ જ્ઞાન તથા ચક્ષુ આદિ દર્શન જીવનું લક્ષણ છે, તો પણ નિશ્ચયથી કેવળ જ્ઞાન અને કેવળ દર્શન જીવનું લક્ષણ છે એમ જીનવર દેવે કહ્યું છે. વ્યવહારથી દેહ ભેદ હોવા છતાં કેવળ જ્ઞાન કેવળ દર્શન રૂપ નિશ્ચય લક્ષણથી ભેદ નથી. એ અપેક્ષાએ સર્વ જીવો સમાન છે, કોઈ નાના મોટા નથી. જો તારા મનમાં વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થયો છે અને મોહનિદ્રાના અભાવથી આત્મબોધરૂપ પ્રભાત પ્રગટ્યું છે, તો તું સર્વને સમાન દેખ. જેમ સોનાની રાશિમાં રહેલું સર્વ સોનું સમાન છે, તો પણ થોડું સોનું ગ્રહણ કરવાથી સર્વ સોનું ગ્રહણ કરાતું નથી. તેનું કારણ એ છે કે સોનાના પ્રદેશો જુદા જુદા છે. તેમ સર્વ જીવો કેવળ જ્ઞાન દર્શનની અપેક્ષાએ સમાન છે, તો પણ એક જીવને ગ્રહણ કરવાથી સર્વ જીવો ગ્રહણ કરાતા નથી, કારણ કે પ્રત્યેક જીવના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. સારાંશ કે કેવળ જ્ઞાન કેવળ દર્શન ઉપયોગની અપેક્ષાએ સર્વ જીવો સમાન છે, તો પણ પ્રત્યેક જીવના પ્રદેશો જુદા જુદા છે. જીવોનું લક્ષણ જ્ઞાન દર્શન છે એમ જીનેશ્વર દેહ કહ્યું છે. જો તારા આપણા પોતાના મનમાં જો માન જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય હોય તો તું જીવોમાં શું કામ ભેદ પાડે છે? તને ખબર છે તારું જ્ઞાન એવું છે કે તે શું એને તું ભેદ નહીં પાડે, પણ સર્વને એક સમાન જાણ એમ કે સર્વને સમાન જાણ. પણ ભાઈ ભગવાન અહીંયા એકનો સમજાણું સારાંશ કે કેવળ જ્ઞાન કેવળ દર્શન ઉપયોગની અપેક્ષા એ સર્વજીવો સેવાન છે તો પણ પ્રત્યેક જીવના પ્રદેશો જુદા જુદા છે. એ કેવી રીતે કીધું? જીવના પ્રદેશો જુદા જુદા છે, પ્રત્યેક જીવના તો બધા સરખા જ હોય ને? દરેકના જીવ જીવના પ્રદેશો કઈ અપેક્ષા એ જુદા જુદા કીધા એમ.
જીવ સ્વતંત્ર છે ને? હા, એનું દ્રવ્ય એનું એકમ સ્વતંત્ર છે. એના પ્રદેશો સમાન હોવા છતાં બીજા જીવમાં ભળી જતા નથી. બીજા જીવમાં એ ભળી જતા નથી. એનું દ્રવ્ય જીવો ગુણથી સમાન છે, ધર્મથી સમાન છે, પણ એકમથી જુદા જુદા છે. એકમથી એક જીવ અને બીજો જીવ એકરૂપ નથી. તો કે એના ગુણ સમાન, એના લક્ષણ સમાન, એનો ધર્મ સમાન, તો એકરૂપ તો કે ના નથી. જેમ આપણે કે જ્યોતમાં જ્યોત મળી જાય એ જુદી વાત છે, એમ જીવ જીવમાં ભળી જતો નથી. બિંદુ સિંધુમાં ભળી જાય એમ જીવ જીવમાં બીજા જીવમાં ભળી જતો નથી. એના બધા ગુણ સમાન, લક્ષણ સમાન, ધર્મ સમાન, બધું હોવા છતાં પણ એ કહે છે કે એના પ્રદેશો જુદા છે. એના પ્રદેશો બીજાના પ્રદેશમાં એકરૂપ થઈ જતા નથી. દૂધમાં દૂધ ભળી જાય ત્યારે એક દૂધના એક ચમચીની અંદર રહેલું દૂધ તપેલાના દૂધમાં નાખીએ તો ચમચીના દૂધના પ્રદેશો તપેલાના દૂધના પડતા એકરૂપ થઈ જાય છે. પણ પાણી ભરીને ચમચી પાણીની ચમચી નાખીએ તો એના પ્રદેશો દૂધના પ્રદેશો સાથે એકરૂપ થતા, કારણ કે દૂધ દૂધ છે અને પાણી જુદું છે. એમ પ્રત્યેક જીવોના પ્રદેશો જુદા છે. એકમેકની સાથે ભળી ગયા હોય તો પણ જુદા છે. કર્મ અને જીવના પ્રદેશો પણ જુદા છે. પુદ્ગળ અને આત્માના પ્રદેશો પણ જુદા છે. ભલે એક જ ક્ષેત્ર ઉગાયું હોય છતાં જુદા છે. એમ પ્રત્યેક જીવના જુદા છે, એમ પ્રત્યેક જીવ બીજા જીવથી પણ જુદો છે. આ એક મોટી ગેરસમજ ચાલે છે કે બધું સમાન હોવાને કારણે એ એકરૂપ થઈ જાય, પિંડ થઈ જાય. તો કે પિંડ ન થાય. એના ગુણો સમાન છે, એનો ધર્મ સમાન છે. જીવનું લક્ષણ તો જીનેશ્વરે જ્ઞાન અને દર્શન કહ્યું છે, તો જ્ઞાન સમાન છે, દર્શન પણ સમાન છે. પણ જીવ બે જે છે સમાન હોવા છતાં એક નથી. એ બંને દેહ ભેદ છે, એમ એકમ ભેદ છે. કોઈ જીવ બીજા એનું અસ્તિત્વ ક્યારેય કદી પણ સમાપ્ત ન થાય, એકબીજામાં ભળે નહીં, ઉગડી જાય નહીં, એકરૂપ થાય નહીં. સોનાની અંદર બની શકે છે કે બંગડીમાં રહેલું સોનું, વીંટીમાં રહેલું સોનું, હારમાં રહેલું સોનું એ બધું એક કુલડીમાં નાખી અને પછી એને ભઠ્ઠીમાં તપાવે તો શું થાય? ઢાળીઓ એક થઈ જાય, એક ઢાળીઓ થઈ જાય. પણ એમ એક જીવને બીજા જીવનો કોઈનો ઢાળીઓ થાય? ગુણો તો બધા સમાન છે. સોનાની વીંટીની અંદર રહેલા સોનામાંના ગુણો પણ સમાન, ધર્મ પણ સમાન. સોનાની જે પ્રોપર્ટી છે એ તો પછી હારનું સોનું જુદું હોય, વીંટીનું જુદું હોય, બંગડીનું જુદું હોય, કડાનું જુદું હોય, બધું સમાન છે. પણ છતાં એના પ્રદેશો સમાન નથી, સ્વતંત્ર નથી. એને સોનાને ભાંગીને પાછા પાછા 10 દાગીના કરવા હોય તો થઈ શકે છે. પણ અહીંયા કઈ કોઈને ભાંગીને કઈ નવું કઈ થાય એમ પ્રદેશોની એક સ્વતંત્ર ગુણ દર્શન જ્ઞાનની એકરૂપતા હોવા છતાં પ્રદેશની એકરૂપતા નથી. પ્રદેશથી સ્વતંત્ર છે એ એનું અસ્તિત્વ છે, એ એનો પિંડ છે, એનો પિંડ બીજામાં ભળી જતો નથી. આ ગાથા એ કહે છે કે પ્રત્યેક જીવના પ્રદેશો જુદા જુદા છે. અગુરુ લઘુ મુખ્ય તો ઘણા છે, અને મુખ્ય ગણવો હોય કોઈ આને આટલું સમજતો હોય આને મુખ્ય ગણે, બીજું સમજતો હોય બીજાને મુખ્ય ગણે. એટલે કોઈ જગ્યાએ એવી દાર્શનિક માન્યતા છે કે પછી જીવ શિવમાં ભળી જાય, પછી જીવ રહેતો જ નથી. તો એનો મતલબ કે જીવની વધઘટ થાય અને તો પછી જીવની ઉત્પત્તિ પણ, તો જીવનો નાશ પણ. જો જીવ ભળી જાય તો જીવનો નાશ થયો ગણાય, નાશ એનો જ થાય કે જેની ઉત્પત્તિ હોય. તો પછી બ્રહ્માએ જીવોને ઉત્પન્ન કર્યા, ભગવાન નવરો હતો અને એને વિચાર થયો એટલે જીવો ઉત્પન્ન કર્યા. આ બધી કલ્પના પછી શરૂ થઈ ગઈ. અરે જીવને ઉત્પન્ન કરી શકાતો નથી, અને જીવ અવિનાશી તત્વ છે, એનો કદી નાશ થઈ શકે નહીં. દર્શન જ્ઞાન ગુણ સમાન હોવા છતાં પ્રદેશ એના કદી મટતા નથી. પ્રદેશ છે સમાન પણ કદી એકબીજામાં ભળતા નથી, મળી જતા નથી, મળીને એકરૂપ થતા નથી. જેમ અન્ય દ્રવ્ય સોનાનો દાખલો આપ્યો એમ થાય, એમ જીવ દ્રવ્ય કદી, જીવ દ્રવ્ય હંમેશા, પ્રત્યેક જીવ સ્વતંત્ર અને જુદા છે. ગુણથી સમાન હોવા છતાં, લક્ષણથી સમાન હોવા છતાં, શક્તિથી સમાન હોવા છતાં, સત્તાથી સમાન હોવા છતાં, એની દ્રવ્યથી સમાન હોવા છતાં, એની જાતથી સમાન હોવા છતાં, પ્રત્યેક જીવ સ્વતંત્ર છે. એટલે અનુત્પન્ન છે, અવિનાશી છે, એ અજર છે, તે અમર પણ છે. એનું ક્યારેય ઉત્પત્તિ થતી નથી અને એનો ક્યારેય વિનાશ થતો નથી. એનું ક્યારેય સર્જન થતું નથી અને વિસર્જન થતું નથી. એકમાં ભૂલ કરી જાય એટલે બાકી બધું ભૂલમાં હાલે છે. કેટલું તત્વજ્ઞાન, અને પછી ભૂલમાં હાલે ત્યારે કાંઈ, જ્યારે ગોટો ચડે, ગોટે ચડી જાય કોઈ, પછી ભગવાન એક હવે આવીને ઉભો રહે કે ઈશ્વરે ધાર્યું એ વાત પડી ને, એવો ઈશ્વરને મૂકી દે વચમાં, એટલે પછી આખી વાત ચેરાઈ ગઈ. ઈશ્વરે ઊભા કર્યા, એનું સર્જન છે, રાખના રમકડા મારા રામે રમતા, વાત પૂરી થઈ. તારે ઝટકી જવાનો કે મેં બધું તમને સમજાવ્યું, પણ હવે તમે પ્રશ્ન કીધો એ કે મને આવડતો, તો કે હવે એમાં શું, ભગવાનની ઈચ્છા, પણ આને આમ થવું તો ને આને આમ કેમ થયું એમ, એ ભગવાનની ઈચ્છા. મરી ગયો તો કે ભગવાનની ઈચ્છા હતી, એને અહીંયા વધારે જરૂર હશે. સારું, બહુ સારું, એને જરૂર હશે. આટલા માણાનું સર્જન કરી, નવો સર્જન ત્યાં ન કરી લે, અહીંથી બોલાવે અને ટિકિટ ભાડું આપે. એને બધા, એને બધે જ જરૂર હોય. હું કોઈ જરૂર ભલે હોય, પણ જેને કરોડો બનાવ્યા છે એને એક બનાવવામાં હું વાંધો હતો, એને અહીંથી શું કેમ ઉપાડ્યો, એના છોકરાને શું કેમ નબાપો કરી નાખ્યો, એ બાઈને શું કેમ વિધવા કરી. તારે કોઈને જરૂર હતી તો નવો બનાવી લે ને, તું તો સર્જનાર છો. ત્યારે આવું બને ત્યારે આ તત્વજ્ઞાનમાં આવી ગૂંચ આવીને ઊભી રહી જાય, અને આવી ગૂંચ આવે ત્યારે આ બધા ધર્મના કહેવાતા મોભીઓ પરમાત્માને વચમાં મૂકી દે. બધા દોષ પણ પરમાત્મામાં અને બધા ગુણો પણ, બસ એને ધારે એ કરી શકે, પણ એને ધારે એ કરી શકે છે એટલે આ બધું મૂકી, જ્યાં એનું પોતાનું તત્વની સમજ નહીં, જ્યાં તત્વનો વિચાર નહીં કે આખું વિશ્વની અંદર પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે, એનાથી આખો સંસાર ચાલે છે. આ સંસારની સમતા, વિષમતા, વિશેષતા, વિવિધતા અને વિચિત્રતા જે કંઈ છે તે એના દ્રવ્યના સંયોગોને કારણે છે. કોઈ કરતા નથી અને કોઈ ભોગતા નથી. ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. આત્મસિદ્ધિમાં જવાબ આપી દીધો. આ પુરુષને તો કે પરમેશ્વર ધાર્યું થાય મુકલપ, એટલે બધા જ આધ્યાત્મિક વિચારણાનો અંત આવી જાય. એકવાર તમે પરમાત્માને મૂકી દીધા અને એને કરતા ભાવે મૂક્યા, કરતા હરતા સમાહરતા, જેવો કલેક્ટર છે આપણે ત્યાં ડિસ્ટ્રિક્ટનો, એવો આ વિશ્વનો કલેક્ટર થકરવું એ કરે ધણીનો કોઈ, અને પછી જવાબ ન દે કેમ કે તું નાસ્તિક છો. તમે કહો કે તારો પરમાત્મા આવો કેમ, તો કે તું પરમાત્મા નથી માનતો તો તું નાસ્તિક છો, તને ધર્મની કઈ સમજ પડે, વાત પૂરી થઈ ગઈ. એટલે ઓલો ડરે મૂક લપ, એનો ભગવાન એને મુબારક, આપણે શું. વસ્તુની સમજ એક આત્મા તરીકે કરવાની છે, અને હું પરબ્રહ્મ સ્વરૂપ છું, પરમાત્મા સ્વરૂપ છું. પણ સાચી દિશામાં જે વિચારી શકે એ પૂર્ણતા સુધી પહોંચી શકે, નહીં તો અધવચ્ચે અટકે, અને એમાં એને કોઈને કોઈનું આલંબન આવું ખોટું મિથ્યા કલ્પિત. પરમાત્મા અત્યારે જે ગણો છે કરતા હરતા એ કલ્પિત છે, વાસ્તવિક નથી. આવો કોઈ જગતમાં તત્વ છે, છ દ્રવ્યમાં કોઈ દ્રવ્ય ઈશ્વર નામનું છે જ નહીં. અને જોઈ હોય તો આખો આ કર્મવાદ રહેતો, પછી તો ઈ જેમ નચાવે તેમ નાચવાનું, વાત પૂરી થઈ ગઈ. અને તો પછી ધર્મ જેવી કોઈ ચીજ રહેતી નથી, પાપ જેવું કઈ રહેતું નથી. કેમ કે પાપ કોણ કરાવે છે, ઈશ્વર કરાવે. ત્યારે પાપ કહેવાય, તો પાપ કહેવાય નહીં. મારે ધર્મ કરો, તું મુક ભગવાનને કરાવવો હશે તો તારી પાસે કરાવશે, નહીં તો ત્યાં જલસા કરતો. અરે આખી વાત, આખી વ્યવસ્થા તૂટી પડે સમાજની, જન્મ મરણની ગતિ આ ગતિની. આને લાંબુ આયુષ્ય કેમ, આને ઓછું કેમ, તો કે પરમાત્માને એવું થયું, શું કામ થયું. અને આને કૂતરા બિલાડાના ભાવમાં મોકલવાનો, અને આને રાજા મહારાજા બનાવવાનો, હવે બધું પરમાત્મા જ કરે. અરે એક એક વસ્તુનું કોઈ સમાધાન મળશે નહીં, કોઈ એની અંદર આપણને સાચું વિચારણાનો માર્ગ મળશે નહીં. તત્વનો વિચાર તત્વની રીતે કરો, અને તત્વ બે પકડી પાડ્યા આ તત્વજ્ઞાની વિતરાગ વિજ્ઞાનની અંદર, કે એક જીવ તત્વ ઓળખી લ્યો અને બીજી અજીવમાંથી કર્મને ઓળખી લ્યો. અજીવ તત્વમાંથી કર્મને ઓળખી, જીવ અને કર્મનો સંયોગ એટલે આ સંસારનો ખેલ, અને જીવ અને કર્મની સર્વથા મુક્તિ એટલે સિદ્ધપદ મોક્ષ. જો બે વસ્તુ, બે પદાર્થ, બે સ્થિતિ, બે સંયોગ બરોબર સમજાય, વ્યવસ્થિત સમજાય, વૈજ્ઞાનિક રીતે સમજાય, તત્વદ્રષ્ટિથી સમજાય, એને મોક્ષ માર્ગની સાધના દુષ્કર નથી. ત્યાં સુધી તો એ ગોટે ચડશે, એનો વાંધો નહીં, કંઈક ને ચડાવશે. પણ જીવ નહીં સમજાય ત્યાં સુધી કે અત્યારે કર્મના સંયોગમાં છે, એ સમજવા નહીં દે. એટલે મને સમજવા નથી દેતો એવું તત્વ મારી સાથે છે, એ પકડાઈ જવું જોઈએ, એ કાઢી નાખવા. એટલે એટલે એને બે સમજવા પડે, બે થી સંસાર છે, એક થી મોક્ષ છે. બે થી સંસાર છે અને એક થી મોક્ષ. જીવ અને કર્મ જ્યાં જોડાયેલા છે ત્યાં સંસાર છે, અને જીવ અને કર્મ સર્વથા ભિન્ન છે ત્યાં મોક્ષ છે. પછી સંસારના ભેદો આ બધા છે, ગતિ આ ગતિ, આયુષ્ય આ જે કાંઈ છે, જુદી જુદી ચડ ઉતર વ્યવસ્થા, આ બધા કાયની અવસ્થા જુદી, એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય, ત્રસ્કાય સ્થાવરકાય, આ બધી તો સંસારની પેટા અવસ્થાઓ છે, મૂળ અવસ્થા પકડી લેવાની. અને ઉપર કોઈ પેટા અવસ્થા નથી, પછી મોક્ષમાં તો માથાકૂટ કરીશ પણ મોક્ષમાં કોઈ પેટા અવસ્થા નથી, મોક્ષમાં કોઈ ગતિનું ગણિત, મોક્ષમાં કોઈ આયુષ્યનું ગણિત નથી, મોક્ષમાં કોઈ સુખ દુઃખના જાળા, એક જ છે, ત્યાં એક જ તત્વ છે. માટે બીજું તત્વ જ્યાં ભેળે મેળવણી કરે છે ત્યાં જ ગરબડ છે, ભેળસેળ નથી. બરાબર છે. દ્રષ્ટાંત હોય ને એને સર્વાંશે ન લેવાય. તમારો વાંધો એ છે કે એક દ્રષ્ટાંત એવું લે નહીં હારો, એ કોઈ એ દ્રષ્ટાંત છે, જળનું છે, એ અન્ય પદાર્થનું છે. એમાંથી એટલું જ સમજવાનું કે એના સોનાના ગુણ દરેક સોનામાં હતા છે, પ્રદેશમાં સમાન છે. જેમ જીવ અનંત હોવા છતાં દર્શન અને જ્ઞાન ગુણ, એમ સોનાની અંદર વીટીનું સોનું, હારનું સોનું, બંગડીનું સોનું, એ કોઈ સોનું ગમે તે જુદું જુદું હોય પણ એનું પણ એ ગુણને ભેગા કરી દેતા, એના બધા પ્રદેશો ભેગા થતા એ ગુણનો સરવાળો થઈ ગયો એટલે સોનાનો ઢાળિયો થઈ ગયો, લગડી થઈ ગઈ, રવો થઈ ગયો. એમ જીવનું થાય એમ કહે છે, એમ ન થાય. એ સમજવાનું આટલું કે આમ સમાનતા, બધા ભેગા થાય તો ગુણ સોનું શુદ્ધ જ છે. કેમ કે વાલનું વીટીનું સોનું હતું, હારનું હતું, કુંડળનું હતું, બગડીનું હતું, સોનું શુદ્ધ છે. અને શુદ્ધ સોનાનો સરવાળો શુદ્ધ જ હોય કે અશુદ્ધ હોય? શુદ્ધ જ હોય. પછી એક જ દ્રવ્ય સોનું છે, એક જ દ્રવ્ય છે. જીવ એક દ્રવ્ય છે પણ છતાં એક નહીં પણ અનેક છે. સોનું એક દ્રવ્ય છે, અનેક દ્રવ્ય નથી, એક જ દ્રવ્ય છે. એના અનેક ભાગ કરીએ તો પણ એના ગુણ અને એના લક્ષણ સમાન હોવા છતાં એ દ્રવ્ય તરીકે એક છે. કેમ કે એને બધાને ભેગું કરો તો પાછું એકના રૂપમાં આવે, અનેક રૂપે એ ટકી શકે નહીં. જીવોને ક્યાંય બધાને ભેગા કરીને કરોડો જીવોનો ઢાળિયો ન કરાય. એક પરમાત્મા બનાવવો હોય લટરા જેવો તો અનેક જીવ ભાંગીને વકરી, એવું જીવમાં બની શકે? ઝાલાજી બેસે છે વાત? ખૂબ સરસ છે. વિચાર કરીએ તો જ્ઞાનીઓએ આ ગ્રંથની અંદર તો એટલી એટલી સ્પષ્ટતાઓ આપી છે, એક એક ગાથાએ ગાથાએ કેવળ તત્વની સમજ જ આપી છે. જીવને શું વિચારવું, અને આ બધા વિચારણાની જ ગાથાઓ છે. વિચારવું ન હોય તો આ ગાથામાં કઈ છે જ નહીં. વાંચી લીધી, વાત પૂરી થઈ ગઈ. ખૂબ વિચારવું પડે છે. અને કૃપાળુ દેવે કહ્યું, કર વિચાર તો પણ તારે વિચાર ન કરવો હોય તો કોઈ આગ્રહ કરતું નથી, પણ તું પામી શકીશ. ગાથા નંબર 99 પૂરું થયું. હવે બેન કઈ બાકી?
જગમાં વસતા જીવનું કરે નહીં જે ભેદ, તે પરમાત્મા પ્રકાશ કર, લયે વિમલ નીચ ભેદ. હે યોગી, આ લોકમાં વસનારા જીવોમાં જે ભેદ કરતા નથી તે પરમાત્મા તત્વને પ્રકાશ કરનારા જ્ઞાનીઓ પોતાના નિર્મળ સહજ આત્મ સ્વરૂપને જાણે છે. જીવરાશિની અપેક્ષાએ જીવો એક જીવોની એકતા છે, પરંતુ પ્રદેશ ભેદથી સર્વ જીવો જુદા જુદા છે. જેમ વૃક્ષોમાં જાતિ અપેક્ષા એકપણું છે, પર્વતોમાં પર્વત જાતિની અપેક્ષા એકતા છે, તો પણ વ્યક્તિ અપેક્ષાએ જુદા જુદા છે. તેમ જીવની જાતિની અપેક્ષાએ સર્વ જીવ સમાન છે, પરંતુ પ્રદેશ ભેદથી સર્વ જીવો ભિન્ન ભિન્ન છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જેમ એક ચંદ્ર પ્રાણીમાં ભરેલા વાસણોમાં ભિન્ન ભિન્ન દેખાય છે, તેમ એક જીવ અનેક શરીરોમાં જુદો જુદો ભાસે છે, અર્થાત આત્મા એક જ છે. શ્રી ગુરુ તેનું સમાધાન કરે છે. પાણીના ઘડાઓમાં ચંદ્રના કિરણોની ઉપાધિથી જળ જાતિના પૂતગલો ચંદ્રના આકારે પરિણમે છે, પણ આકાશમાં ચંદ્ર તો એક જ છે, તે અનેક રૂપે પરિણમતો નથી. તેમ એક જ બ્રહ્મ અનેક રૂપે પરિણમે છે એ વાત યોગ્ય લાગતી નથી. જો આત્મા એક જ હોય તો જગતમાં આટલી બધી વિચિત્રતા જોવામાં ન આવે. જેમ દેવદત્તના મુખનું નિમિત્ત પામીને અનેક દર્પણોના પૂતગલો જ અનેક મુખાકારે પરિણમે છે, પણ દેવદત્તનું મુખ અનેક આકારે પરિણમતું નથી. જો પરિણમે તો દર્પણમાં રહેલા મુખના પ્રતિબિંબને ચેતનપણું પ્રાપ્ત થાય, પણ તેમ દેખાતું નથી. તેમ ચંદ્ર પણ અનેક રૂપે પરિણામ પામતો નથી, તથા ચંદ્રમાની સમાન કોઈ પ્રત્યક્ષ ભ્રમ આંખોએ દેખાતો નથી કે જે વિશ્વ રૂપે પડે. લોકમાં વસનારા જીવોમાં જે ભેદ કરતા નથી તે જ પરમાત્માને પ્રકાશ કરનારા જ્ઞાનીઓ પોતાના નિર્મળ સહજ આત્મ સ્વરૂપને પામે છે. આત્મ સ્વરૂપને પામવા માટે ભેદ નહીં કરવાના, દરેક જીવો એક સરખા જ છે. જીવરાશિની અપેક્ષા એ એકતા છે, પરંતુ પ્રદેશથી સર્વ જીવ જુદા છે. એ દાખલા આપીને સમજાયું છે કે એક પણ કોઈ પામી નહીં, દરેક જીવ જુદા જુદા જ છે. દરેકના ગુણે જુદા, દરેકના પ્રદેશો જુદા. આપણે માની કે આનું ગુણ આપણે આવે કે આનું આવે એમ નહીં, એમ પ્રદેશે દરેક જુદા છે. આમ કહેવાનું કે એક જીવ બીજા જીવમાં કોઈ બી સાવે ભળી ન શકે.
પ્રશ્ન, જીવ એક છે કે અનેક છે?
દરેક જીવ એક જ
અનેક છે.
ઓમ અનેક છે પણ
જીવ અનેક છે. જીવ પૂતગલ એક છે કે અનેક છે? અનંત છે ને, એક અને અનેક છે, એક થી વધારે. એમ જીવ પણ અનેક છે એ સમજવાનું છે. છ દ્રવ્યને સમજવા હોય તો જીવ દ્રવ્ય, પૂતગલ દ્રવ્ય, ધર્માસ્તિકાય દ્રવ્ય, અધર્માસ્તિકાય દ્રવ્ય, આકાશ દ્રવ્ય અને કાળ દ્રવ્ય. તો કે જે ધર્માસ્તિકાય એક જ દ્રવ્ય છે, સનાતન શાશ્વત, ક્યારેય એના પ્રદેશોથી રહેલું એક દ્રવ્ય, એ એક જ છે, એમાં કોઈ ફેરફાર છે નહીં. અધર્માસ્તિકાયમાં નથી, નથી આકાશમાં, આકાશ કઈ જુદું જુદું બદલાતું નથી. એમ અહીંયા જીવ દ્રવ્ય છે અને પૂતગલ દ્રવ્ય છે, એ ગુણની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ, સત્તાની દ્રષ્ટિએ, શક્તિની દ્રષ્ટિએ એક છે, પણ એકમની દ્રષ્ટિએ અનેક છે, એકથી વધારે છે. પૂતગલ એકથી વધારે એટલે પછી અનંત કીધા છે, અને આને અનંતા અનંત કીધા છે. પૂતગલ આ બે દ્રવ્યો એવા છે કે જેથી કરીને એનો સંયોગ થાય. જે એક છે એનો સંયોગ નથી થતો. જીવ અને ધર્માસ્તિ કઈ ભેગા મળી ગયા એટલે એનું કઈ વિરૂપ થયું એવું બનતું નથી. અધર્માસ્તિ કઈ બળી ગયા એવું થતું નથી. ત્યારે ક્યાં જે દ્રવ્ય એકથી વધારે છે ત્યાં એકબીજાની અંદર આવી રીતે જોડાઈ જાય, સંયોગી થાય છે. એ સંયોગી થાય છે એટલે આત્મા એક છે કે અનેક? આવો એક પ્રશ્ન એક પત્રમાં આવે છે. જીવ એક છે કે અનેક? કે સત્તા અપેક્ષાએ એક અને વ્યક્તિ અપેક્ષાએ અનેક. સત્તા એની એક જ, પણ વ્યક્તિ અપેક્ષાએ અનેક. એક નથી અહીંયા એ પ્રશ્ન કર્યો છે અને સામે જવાબ આપ્યો છે. હવે એમાં કંઈ આપણને સમજવામાં કંઈ મુશ્કેલી પડે તો કહો. પ્રતિબિંબનું શું તમે સંજ્ઞા? જીવ એક જ થયું ને બધા, તો આ બધા દેખાય છે જુદા જુદા, પણ જીવ એક જ છે એમ ને. આ જે દાખલો આપે છે એ વિપરીત આવ્યો છે કે ભાઈ પરમાત્મા અથવા જીવ શિવ એક જ છે, આ બધા તો એના પ્રતિબિંબ છે. જેમ જુદા જુદા વાસણોમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે એમ જુદા જુદા દેહમાં પરમાત્મા રૂપે એક જ છે એમ દાખલો છે. એટલે એ દાખલો તમને પકડાયો નથી પકડાયો બેઠી ને? એ કે છે કે જેમ એમ કે છે કે ભાઈ એક જ જીવ છે, આ બધા જીવો તો જેમ વાસણ જુદા જુદા વાસણમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે એમ પરમાત્માનું પ્રતિબિંબ આ બધા આપણે વાસણ છીએ શરીરમાં એમાં પડ્યું છે. જેમ એક જ વ્યક્તિ છે પણ દર્પણ જુદા જુદા હોય તો એના પ્રતિબિંબ જુદા જુદા પડે, એમ એક જ ઈશ્વર છે એના બધા આપણે સંતાનો, એનું આ બધા દર્પણ રૂપ આ દેહ છે એમાં એના પ્રતિબિંબ જુદા જુદા પડે છે એમ દાખલો આપ્યો છે. પણ એમાં ના પડે છે, યોગ્ય લાગતી નથી નહીં. એ પ્રતિબિંબ તો કઈ કરી ના શકે, અહીંયા તો પ્રતિબિંબ બધું કરે છે. જો હજી નથી પકડ્યું, દેવદત્ત નું પ્રતિબિંબ પડે તો પ્રતિબિંબ કઈ ના કરી શકે. દેવદત્ત જેટલું કરે એ કરે, પણ એ પ્રતિબિંબ ની અંદર કોઈ ક્રિયાશીલતા નથી, પ્રેરણા નથી, સ્ફૂર્ણા નથી, કોઈ સક્રિયતા નથી, કે પ્રતિબિંબ શું કરે? તો કે છે કે એવી આ વાત નથી. આ પ્રતિબિંબ રૂપે આપણે બધા છીએ, પરમાત્માના બધા જીવો જીવના પ્રતિબિંબ છે એવું નથી. અહીંયા તો દરેકે દરેક જીવ જુદો છે, એનું અસ્તિત્વ જુદું છે, અને અસ્તિત્વ જુદું હોવાને કારણે એની ક્રિયાશીલતા પણ જુદી છે. પ્રત્યેક દ્રવ્ય અર્થક્રિયા સંપન્ન છે, પ્રતિબિંબમાં કોઈ અર્થક્રિયા હોય નહીં. બરોબર છે, વાતને અનુસંધાનથી પકડીએ અને તત્વથી સમજવી છે આપણે તો, કે નથી અહીંયા એની અર્થક્રિયા સંપન્નતા નથી. તમે કહો છો કે પ્રતિબિંબ પડ્યું છે, હજારો બધા જીવો બધા પ્રતિબિંબ છે પરમાત્મા, પ્રતિબિંબની અંદર આવી અર્થક્રિયા સંપન્નતા ન હોય. અર્થક્રિયા સંપન્નતા કારણે જ આ જગતની અંદર આટલી બધી વિચિત્રતા જોવા મળે છે, કેમ કે પ્રત્યેક દ્રવ્ય જુદું જુદું છે અને પ્રત્યેક દ્રવ્ય જુદી જુદી રીતે ક્રિયાશીલ છે. માટે જો એક જ દ્રવ્યના પ્રતિબિંબ હોય તો જગતની અંદર વિચિત્રતા ન હોય, બધું સમાન હોય, બધી જુદી. એટલે એવો દાખલો જે આપે છે એ દાખલો યથાર્થ નથી. આ જે એક જીવ છે એને કહે છે કે આ તો બધા પ્રતિબિંબ છે, એક જ ચંદ્ર છે પણ આ બધા એના જુદા જુદા વાસણોમાં પ્રતિબિંબ છે, એક જ મુખ છે પણ એના જુદા જુદા દર્પણોમાં પ્રતિબિંબ છે, એમ આપણે બધા એક જ પ્રભુના, એક જ જીવના, એક જ મહાત્મા શિવના આ બધા પ્રતિબિંબ. તો કે એવું નથી, એટલે કહ્યું કે આ બધી ભ્રાંતિ છે. એની અંદર દરેકનું અસ્તિત્વ એકમ જુદું જુદું છે, ક્રિયાશીલતા જુદી જુદી છે, અર્થક્રિયા એની દરેકની જુદી જુદી, અને એના પરિણામો જુદા જુદા છે. પ્રતિબિંબનો ચંદ્ર કંઈક પરિણામ આપી શકતો નથી, પ્રતિબિંબનો ચંદ્ર પરિણામ ન આપી શકે. મુખનું પ્રતિબિંબ કંઈ પરિણામ આપી શકતું નથી, એને સ્વતંત્ર કોઈ એનું પરિણામ હોઈ શકતું નથી. અહીંયા તો દરેક જીવને સ્વતંત્ર પરિણામ છે, એક સુખી છે ને બીજો દુઃખી છે, એક પુનસાળી છે ને બીજો પાપી છે, એક સદાચારી છે બીજો દુરાચારી છે, એક નિર્ધન છે બીજો શ્રીમંત છે. આ બધું એનું કારણ શું છે? કે પ્રતિબિંબ હોય તો આવા પ્રતિબિંબમાં ક્યાંથી ભેદ કરવા? દુનિયાની અંદર વિવિધતા, વિષમતા, વિશેષતા, વિચિત્રતા આ બધું હોવાનું કારણ આ બધા જીવો એક પરમાત્માનું પ્રતિબિંબ નથી. પ્રત્યેક જીવ સ્વતંત્ર છે, જુદો છે, અસ્તિત્વથી જુદો છે. અરે એક મોક્ષ થાય તો બધાનો મોક્ષ થવો જોઈએ ને? જો પ્રભુ મોક્ષે ગયા તો પછી આ બધા શું કામ રખડે છે? અને આમાં તો એક તેની જ માં જાય, એક દેવલોક માં જાય, એટલે આ પ્રતિબિંબ માં આવું ક્યાંથી બેઠું? આમ જાય આમ જાય એ બને જ નહીં. પ્રતિબિંબ તો બધા જેમ હલાવો એમ હાલે, જેમ દર્પણ હાલે એમ વધારે, પણ એમ થાય કે એક પ્રતિબિંબ નીચે જાય ને એક ઉપર જાય, બને જ નહીં. આ બધી વિશેષતા છે, એનું કારણ એ છે કે પ્રત્યેક દ્રવ્ય એ મહાતત્વનું પ્રતિબિંબ નથી, પોતે પણ એક એકમ છે. આ એક જીવ છે, એક જીવ છે, આ ચાલે છે, તત્વજ્ઞાન છે, દર્શન છે, એની આ આપણને અહીંયા સમાધાન આપે છે કે પ્રત્યેક જીવ જુદો છે, પ્રત્યેકની હવે એનું બંધન જુદું છે, એટલે એની સાધના જુદી છે, અને એને એનો મુક્તિનો ઉપાય પણ એનો પોતાનો છે. નહીતર એકના બંધમાં બધાની બંધન, એકની મુક્તિમાં બધાની મુક્તિ, એક દુઃખી તો બધા દુઃખી, એક સુખી તો બધા સુખી. અહીંયા એકરૂપતા નથી વિશ્વમાં, વિશ્વમાં એકરૂપતા નથી, વિચિત્રતા છે. એ બતાવે છે કે આ કોઈ પ્રતિબિંબ રૂપે નથી, જીવતા જાગતા એકમ છે, અર્થક્રિયા સંપન્ન પદાર્થ છે, એનું પોતાનું અસ્તિત્વ છે, ક્રિયાશીલતા છે, એટલે એની પોતાની ચેતનાનું અસ્તિત્વ જુદું છે. એક ચેતનાના ભાગ રૂપે નથી, એક વિશ્વ ચેતના છે, એક બ્રહ્મ ચેતના છે, અને બધા એના અંશ છે, અંશ નથી, દરેક જુદું જુદું છે, અંશ નથી. અંશ હોય તો એને પૂર્ણ સાથેનો મેળ હોય, અહીંયા પૂર્ણ શુદ્ધ ને પવિત્ર છે અને અંશ અપવિત્ર છે, તો અંશ નથી, આ પોતે પણ એક એકમ છે. એ સમજ, જીવ એક છે કે અનેક, એનો જવાબ આ ગાથાની અંદર આપણને સમજાઈ શકે છે. એ કોઈ અહીંયા દર્શનની વાતની વાત નથી, અહીંયા તો જૈન દર્શન સમજાવે છે. બસ નથી હોતું, અને અંશ હોય તો બધા મિકેનિકલ હોય, બધા એ જ પ્રકારના હોય. હા, પછી એક ઘોડો ફૂટી ગયો તો એ ચંદ્ર ગયો. અહીંયા આ જૈન દર્શન કહે છે કે જીવ તત્વ છે એ કોઈ એક છે, એક પિંડ છે એવું નહીં માનવાનું, પ્રત્યેક જીવ છે. અને આ જીવ ઉત્પન્ન થતો નથી, મરતો પણ નથી, એટલે એમાં વધઘટ પણ. એટલે કોઈએ જીવ ઉત્પન્ન કરીને પછી સમજાય કે તો પછી અનુત્પન્ન એવા જીવનો કોઈ એમ કે કોઈનો બાપ છો, તો કે સંબંધ છે, તું એનો ઉત્પાદક નથી, તું એનો ઉત્પાદક નથી. માલિકીનો ભાવ ન આવે, સંબંધની અંદર સંયોગ છે, માલિકી નથી. મોહ છે એ માલિકી છે, મોહ છે એ સ્વામિત્વ છે. એકવાર એમ થયું કે મારું છે, ઇટ્સ માય ક્રિએશન, ઇટ્સ માય પ્રોડક્શન, ગયો મોહની અંદર, ડૂબી જશે. પણ ના, યોગ સંયોગ છે, એ જીવ અહીંયા આવ્યો છે, કાલ સવારે બીજે જશે, ચાલ્યા જ કરશે, એનું અનંત પરિભ્રમણ એ મુક્ત નહીં થાય ત્યાં સુધી. આવા તો કેટલા એના બાપ પિતાના, પુત્રના, ભાઈના, બંધુના, ભગિનીના સંબંધોનું વણઝાર ચાલ્યા જ કરશે, તો જીવ સાથે જીવને મોહ નહીં થાય. આજે જીવ મોહથી બંધાયો છે, શું કામ? કે જે સંયોગનો સંબંધ છે એ સંબંધ એને શાશ્વત માની લીધો છે, માલિકીનો માની લીધો છે. અને એવી માલિકી છે એટલે એને કારણે એને દીકરો એનો પરિગ્રહ છે, સમજાય છે? સ્વજનો એના પરિગ્રહ છે, પરિગ્રહમાં જે મારી ચીજ માટે થઈને હું જ બધું કરું અને કઈ ફેરફાર થાય મારાથી સહન ન થાય, મારું છે નથી, આ તારા બાપનું નથી પ્રભુ, આ સ્વતંત્ર છે, સંયોગ છે. સંયોગ છે તો આજે છે ને કાલે વાત પૂરી થઈ ગઈ, તો પછી એની સાથે મોહબત કેટલી કરવી? માપમાં એક વાર તત્વ સમજ સ્પષ્ટ થાય તો કોઈ ગૂંચ રહેતી નથી. તમામ રાગ દ્વેષનું મૂળ અણસમજણ છે, મોહનીયનું મૂળ અજ્ઞાન છે, અને આખો સંસાર મોહનીય ઉપર આધારિત છે. તમામ કર્મોમાં મુખ્ય કર્મ મોહની, અને આ મોહનીય કર્મને આધાર આપે છે અજ્ઞાન, અણસમજ. આ જેટલી સમજ આવશે, જેટલું જ્ઞાન વિકસિત થશે, એટલો મોહ તૂટી જશે. અને મોહ તૂટી ગયો એ દુખી ન થાય કોઈ દી. આ દુઃખ થવાનું કારણ મોહ. આ મારું છે, અમારા છે, કીધું ને ફલાણું છે, ધમધો રોઈ મરતો, નહીં લેના નહીં દેના, ભાઈ નથી તારું. આટલી સમજ આવી ગઈ હોય તો સમજે હશે, સૌ સૌનું કર્મ, સૌ સૌ કર્યા કરે, આપણે શું. તો સુખી થવાનો માર્ગ જ્ઞાન અને દુઃખી થવાનો માર્ગ અજ્ઞાન. અજ્ઞાનમાંથી મોહ જાગૃત થશે અને જ્ઞાનમાંથી સમજણ જાગૃત થશે. સમજણમાં સુખ છે અને મોહમાં દુઃખ છે, અજ્ઞાનમાં દુઃખ છે. હવે જે તારે જે જોઈએ તે વિશેષ અવસર.